அன்னாதே பஞ்சகோஷை ரஹித பரசிவம் பூர்ணபக்த்யா க்ருணந்தம் யோகீந்திரைஶ்சாபி வந்த்யம் ச போபயஹரே தத்வமஸ்யாதி வாக்யை சிஷ்யான் சம்போதயந்தம் பிரஜ்ஞானம் பிரம்மரூபம். ஜெய மகாராஜ் ந ஸ்வரூபனே லக்ஷ்மண்தாஸ் ஜி மகாராஜே தத்வના વેદાંતની ચરમ સીમા ઉપર સ્થાપિત કરીને આપણને દર્શન કરાવ્યું છે. જય મહારાજમાં આપણને તત્વ દર્શન કરાવ્યું, પ્રજ્ઞાનમ બ્રહ્મરૂપમ આપતો સાક્ષાત સ્વયં બ્રહ્મ સ્વરૂપ છો, ગુંભીતમ બ્રહ્મરૂપમ છો. તો જેની વૃત્તિઓ શાંત અને સ્થિર થઈ ગઈ છે, જેની વૃત્તિઓ અંતર્મુખ થઈ ગઈ છે અને અશાંતિ શાની, એને ભય શાનો, દુઃખ શાનું, વૃત્તિઓ બહાર ભટકતી હોય તો ક્યાંક અથડાવાય કે ઠોકરો ખવાય તો દુઃખી થવાય. વૃત્તિઓ જ્યાં સુધી બહાર ભટકતી રહેશે ને ત્યાં સુધી દુઃખી જ થવાનું, અથડાયા કરવાનું, કુટાયા કરવાનું, અશાંતિ. પણ જય મહારાજના સ્વરૂપના દર્શન કરાવ્યા કેવા? પ્રજ્ઞાનમ બ્રહ્મરૂપમ, આપ તો સાક્ષાત, આપની પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ જ બની ચૂકેલી છે અને આપ સ્વયં બ્રહ્મમાં ગોથાયેલા બ્રહ્મ સ્વરૂપ જ છો. એટલે જય મહારાજના એ સ્વરૂપની ઊંચામાં ઊંચી દિવ્ય અવસ્થા, જે જગતનું પરમ તત્વ છે, જે આ સમગ્ર સૃષ્ટિનું આદિ કારણ છે, એ બ્રહ્મ આપ છો અને આપની બધી જ પ્રજ્ઞા, આપની બધી જ વૃત્તિઓ બ્રહ્મમય સમાયેલી છે. અને એટલે એ બ્રહ્મ એટલે પરમાત્માનું જ સ્વરૂપ, અને પરમાત્માનું સ્વરૂપ એટલે જેનો આપણે અંશ છીએ, એટલે આપણે પણ એ જ સ્વરૂપ છે. જય મહારાજે પોતાના સ્વરૂપના દર્શન દ્વારા દરેકને પોતામાં પરમાત્મા બ્રહ્મ રહેલો છે એનો નિર્દેશ કર્યો છે. શિષ્યાન સંબોધયંતમ, અને સંબોધન કરતા કરતા જુઓ, લક્ષ્મણદાસજી મહારાજે જય મહારાજની આ સ્તુતિ કરી છે ને, એ સ્તુતિનો આ અંતિમ ભાગ છે અને એમાં ચરમ સીમા છે જ્ઞાનની, તત્વની. આથી ઊંચું બીજું કોઈ તત્વ હોય જ ન શકે, અને એટલા માટે કહ્યું એ ઊંચામાં ઊંચું તત્વ તત્વમ અસી પ્રજ્ઞાનમ બ્રહ્મ. કેટલે સુધી આપણને લઈ જાય છે લક્ષ્મણદાસજી મહારાજ? જય મહારાજના સ્વરૂપ દ્વારા સમગ્ર સૃષ્ટિના જે ચેતનાત્મક તત્વ છે એ પોતે જ છે, સર્વમાં છે. અને એટલે પોતે સર્વ આ સૃષ્ટિ સ્વરૂપ પોતે છે, જેમાંથી જ આ સૃષ્ટિનું સર્જન થયું છે. એટલે એ પ્રજ્ઞાનમ બ્રહ્મ કહીને શ્રુતિ સતપઠિતમ, અને એ આનંદ પરબ્રહ્મ સ્વરૂપ જ છે, અન્ય કાંઈ કશું જ નથી. અને એના માટે એ અવસ્થા કેવી હોય? સચ્ચિદાનંદ રૂપ અવસ્થા કેવી? ભયમુક્ત, નિર્ભય, ક્યારે પણ જીવનમાં ક્યાંય કોઈ પ્રકારની ભીક નહીં, ગમે ત્યાં જઈને ઉભો રહે ને. રામ નામ જો હૃદય ધરે તો રાજા પ્રજા તેને શું કરે, રામ નામ જો હૃદય ધરે તો વાઘ વાઘણી જંગલમાં એને શું કરે. પ્રજાની વચ્ચે રહે તો રાજા પ્રજા એને કશું ના કરી શકે, કેમ? એ પોતાના રામ સ્વરૂપ આત્મારામને પામી ચૂકેલો છે. એની પાસે શું લેવાનું હોય? સરકાર કયો ટેક્સ લઈ લે ભિક્ષા માંગીને ઉધારપૂરતી કરતા હોય? ના બીજી કોઈ વસ્તુ જોઈએ. એટલે રાજા એને શું કરી શકવાનો હતો? તમ બધી રીતે જ અભય ક્લેશાતીતમ, કોઈ પણ જાતની પીડા સહેજ પણ નહીં. એટલે માણસને કેટલી પીડાઓ હોય છે, માનસિક, શારીરિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક, કેટલી બધી પીડાઓ હોય છે. માણસને ખાઈ જાય આખો ને આખો. તો એ જે ક્લેશો છે એ માણસના જીવનની સાથે તો સામાન્ય જીવન સાથે વણાઈ ગયેલા છે. એટલે દરેકને તો એમ જ થાય કે ભાઈ કઈક નાની મોટી બાબત તો દરેકને કોઈ ને કોઈ કઈક તો હશે હશે ને હશે જ. શું કરે ભાઈ, અમારે આવું છે, તમારે તમારે એકલા થોડું છે, અમે આવા જ છે. પણ જયારે આખા જગતની આ સ્થિતિ સાંભળે ને સમજે ને જુએ, પણ ક્યાંક કોઈક વિભૂતિ બિરાજેલી હોય અને એમને જોયે ઓહ કેવા મસ્ત રામ છે, છે કશે નિરાંત, એક મહારાજની ઉપસ્થિતિમાં, જય મહારાજની ઉપસ્થિતિમાં 200 વર્ષ પહેલા આ મંત્ર મંદિરની પર્ણકુટીરમાં બિરાજતા, અને રસ્તે થઈને એક ખેત મજૂર ક્યારેક ક્યારેક ટોણો મારતો જાય, વાહ બાપજી તમારે તો નિરાંત, હા એ બેઠા બેઠા ખાવાનું, કશું કામકાજ કરવાનું નહીં, આવતા જતા ક્યારેક ટોણો મારી દે. ક્લેશાતીત તો ખરા જ ને. પછી એક દાડો બાપજીએ કહ્યું કે આ દીકરા અહીંયા બે, શું કામ કરું છું? તકે મજૂરી કરું છું. કેટલું આપે છે? તકે પાયલી મળે દાડાની મજૂરી કરું તું. કે તું બેસી જા અહીંયા, તને 1 રૂપિયો અપાઈ દઈશ. તે પેલાને થયું કે 4 દાડાની મજૂરી 1 દાડા મળે, બેસી જવા દે. બેઠો, 1/2 કલાક થયો, 1/4 કલાક થયો, પછી ઊંચો નીચો આઘો પાછો થવા માંડ્યો. અને કલાક જ્યાં માળ પૂરો થયો ને ત્યાં બાપજી આંખ બંધ કરીને બેઠેલા, તે પેલો ધીમે રહીને ઉઠીને નાઠો. એટલે બાપજી કહ્યું કરે ઉભો રે પાછો આય. તો કે ના બાપજી, આ બેહવાનું કામ અમારું નહીં, તમારો રૂપિયો માર જોઈતો નથી, મારથી બેહાશે ને, મારું પાયલું કમાઈ કઈશ મજૂરી કરીને. તો ક્લેશાતીત એમને નથી થવાતું. બેઠા બેઠા એમ કે મળી ગયું તમને તો, પણ એની અંદર તપ છે. અને એ ક્લેશાતીત ની જે અવસ્થા છે એ સામાન્ય માણસને તો પચે જ નહીં. જેમ બિલાડી ખીર ખાય તો ઉલટી જ થઈ જાય ને, એમ એવા માણસને આ સ્થિતિ પાસે બેસાડે ને ઉલટી ના થાય, થાય શું બીજું? એટલે ક્લેશાતીત અવસ્થા એક બહુ જુદી જ અવસ્થા છે. એમાં પોતાની મસ્તીમાં જ મસ્ત હોય, કોઈ પણ કાર્યની આરંભ, કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો એની અંદર કઈક ને કઈક દુઃખ અશાંતિ હોય હોય ને હોય. ભગવાન ગીતામાં કહ્યું સર્વારંભા હિ દોષેણ, કોઈ પણ ક્રિયાનો આરંભ કરો એમાં દોષ તો રહેવાનો છે. બોલો સર્વારંભા હિ દોષેણ. ગીતામાં કહ્યું ભગવાન, અરે તુલસીજીએ કહ્યું જડ ચેતન ગુણદોષમય, ગુણદોષથી ભરેલી આ સૃષ્ટિ છે, ક્યાંય પણ શુદ્ધ અવસ્થા તો મળશે જ નહીં, અને મળે તો કઈક દિવ્ય વિભૂતિ ચેતના હોય જે મારા સદ્રશ તો એમાં કઈક દર્શન થાય કે ક્લેશ આતીતમ નિરાંત, કોઈ ઉપાધિ જ નહીં ને. પણ એ ક્લેશાતીત ક્યારે સ્થિતિ આવે કે સંકલ્પ માત્ર વર્જ્ય કરવાનો, કોઈ પણ ઈચ્છા નહીં કરવાની, કોઈ પણ સંકલ્પ નહીં કરવાનો, કોઈ માગણી પણ નહીં કરવાની, સાહજિક અવસ્થા, કશી ઈચ્છા માત્ર નહીં કરવાની. મહારાજે મારે તો આજ્ઞા આપી છે, ઈચ્છા માત્ર દુઃખનું કારણ છે, અને ક્યારેય પણ કશી ઈચ્છા નહીં કરવાની. સાહજિકતાથી જે કંઈ આવ્યું એ ખવડાવીને ખાવાનું, કોઈ ઈચ્છા નહીં કરવાની. ઘણી વાર પરદેશથી આવતા બધા પૂછે કે મારા શું લાવીએ તમારી પાસે, કશું નહીં. બહુ ઈચ્છા બહુ કે ના તો શું લે, તમારી મરજી. પરિપૂર્ણ મહારાજ જે મહારાજ આપણને મળી ગયા છે, પછી બાકી શું લેવાનું, શું મંગાવવાનું, શું લાવવાનું હતું. પણ કેમ કે જય મહારાજ તો પરિપૂર્ણ છે, કશી જ ખોટ નથી, કશી જ ઉણપ નથી, અને સંકલ્પ માત્ર દુઃખનું કારણ છે, ઈચ્છા માત્ર દુઃખનું કારણ છે, એમ જય મહારાજ કહ્યું છે પોતાના શ્રીમુખથી. ઈચ્છા કરવાની જ નહીં. તો ઘણા એવા પ્રસંગો છે, અતિ સૂક્ષ્મ પ્રસંગો છે, કે કદાચ થઈ જાય એવું, બનેલી ઘટનાઓ છે. લક્ષ્મણદાસ મહારાજની શતાબ્દી હતી આજથી 45 વર્ષ પહેલા. સાંજે મહારાષ્ટ્રી અંદરથી અગરબત્તીને દીવા એ કરી નીકળ્યા, અને પછી સવાર માટે અગરબત્તી નથી કાલે. એક વિચાર આવ્યો, મંદિર વધાવીને મહારાજશ્રી બહાર પધારે ઉભા રહ્યા, ત્યારે દિવ્ય અગરબત્તી વાળા શેઠ આમ ક્યારેય ના આવે, આટલો મોટો ભારો અગરબત્તીનો લઈને કે જ મહારાજ સેવામાં. ઈચ્છા થઈ, વિચાર આવ્યો અગરબત્તી, એક અનુભવની વસ્તુ છે કે એ શતાબ્દી વખતે ખાંડનું નિયંત્રણ રેશનિંગ હતું. હવે આટલો મોટો ઉત્સવ, અને તે દાડે 1500 તો સાધુઓ હતા, બીજા બધા જુદા, યાત્રીઓ જુદા, મેળો જુદો, કથાવાળા જુદા, યજ્ઞવાળા જુદા, પણ એ બધાને જમાડવાના આટલા મોટા મેળાને 15 દિવસ સુધી, એટલે બધી ગણતરી પ્રમાણે ખાંડ ને સીધું સામાન બધું જ ભરી દીધેલું, તેલ ઘી ખાંડ બધું, લોટ ચોખા દાળ બધું જ. પછી ચાલુ ઉત્સવ પ્રસંગે 2-3 લારીઓ આવી ખાંડની 37 ગુણો લઈને, 40 નહીં, 35 નહીં, મેળ વગરનો આંકડો 37 ગુણ લઈને આવ્યો. ઉતરાવી લીધી, કોને ત્યાંથી આવી, કોને મોકલી, કશું જ નહીં. પછી આખો ઉત્સવ પતી ગયો ત્યારે જોયું કે હવે જોયું કોઠારમાં કેમનું છે, એ બધી જ ખાંડ વપરાઈ ગયેલી, પેલી વપરાઈ ગયેલી, અડધી ગુણ જ ખાંડ પરી રહેલી આટલા મોટા સ્થાનને. મહારાષ્ટ્રી આપણને જો કે છે અડધી ગુણ, પેલી 37 આવી હતી એટલે જ આવી કે તમે ક્યાં અટવાશો. હા, રેશનિંગ ના એમાં ક્યાં ક્યાં લેવા જશો આટલા ઉત્સવની અંદર. કોને મોકલી, સંકલ્પ કરવો નહીં. એકવાર જાનકીદાસજી મહારાજ કહે છે કે કેરી તૈયાર કરો, અંદર મળે જ નહીં, એમણે સંકલ્પ કર્યો. અને આપણે જે કહેવાયા, બાપજી કેરી નથી, મારે લો કેરી નથી બોલીએ તે પહેલા તો મારા શ્રી માટે લાવ્યો છું. કરમસદમાં આપણે ઠંડીના દિવસો બાર પાટ ઉપર બેઠેલા માથે ટોપી પહેરી ઓળીને એક સંત આવ્યા કે મહારાજ ઠંડી બોટ લગાવી છે, એક ટોપી ચાહીએ. ક્યાં બીજી લેવા જેવું? તે માથેથી ઉતારીને આપી દીધી. લેવી ઠંડી હતી વધારે. શાંતિથી બેઠા હતા અને એક સાકર કાકા કરીને તા લગભગ 95 ની ઉંમર થયેલી અને આઈને બેઠા ને થેલીમાંથી કાઢી કે મારે આ ટોપી મારા દીકરા અમેરિકાથી મોકલી તમારા માટે જ. મેં કહું મારા જ બેઠા જ છે. તરત જ પહેરી લીધી. એટલે સાહજિકતાથી જે આવે એનો આનંદ આવે. એ અગરબત્તી આવી, એ ખાંડ આવી કે ટોપી આવી, પણ ક્યારે એના માટે ઈચ્છા નહીં કે હવે હું શું કરીશ, કોણ આપશે મને, કોકને કહીશ તો એ લેતો આવશે. કોઈ વાત જ નહીં કરવાની. પણ જય મહારાજ પણ સ્મૃતગામી છે, એ જાણે છે. અને સાહજિક આને કહેવાય સાધુની સાહજિક જીવનચર્યા. શું માગવાનું નહીં. અયાચક વૃત્તિ, આકાશ વૃત્તિ કહેવાય. આકાશ વૃત્તિ એટલે જેમ વરસાદ પડે તો ખેતીમાં પાકે ને ખાવાનું, એ આકાશ વૃત્તિ થઈ ખેડૂતની. એમ સંતની પણ કોઈની પાસે માંગણી નહીં કરવાની, કોઈને કહેવાનું નહીં. સાહજિકતાથી જે જીવન ચાલે ને મળે એનું નામ આકાશ વૃત્તિ. આપણી સ્થાનની પરંપરા શું છે? આકાશ વૃત્તિ. નહી કોઈ ફંડ, નહી કોઈની પાસે માંગવાનું, નહી ભાડા, નહી ખેતી, જે છે તે આ છે. આનું નામ આકાશ વૃત્તિ કહેવાય. કોઈ પણ બાંધી આવક ન હોય, કોઈ પણ એવી કોઈ પણ એવા ફંડ કે દાન ન હોય કે આવતા રહે. સાહજિકતાથી જે કઈ મળ્યું, જે કઈ આવ્યું એનાથી જ ચલાવી લે. સૌને ખવડાવીને એમાંથી ટુકડો રોટલો ખાવાનો. ખાઈને ખવડાવવાનો નહીં, કોઈને ખવડાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો, આકાશ વૃત્તિથી જ. એમાં ક્યારેય કશી માંગણી નહીં કોઈની પાસે. જે 3 વર્ષનો દુકાળ પડ્યો હતો સૌરાષ્ટ્રમાં, તે 3 વર્ષના સુકાવ એ દુકાળની અંદર મહારાષ્ટ્રીએ 10 કેટલ કેમ્પ ખોલેલા. એ ગાયો ભેંસો બળદોને ઘાસ મોકલવાનું, તે મોંઘું પણ થઈ ગયેલું એટલું બધું. અને અનાજ પણ ખેડૂતોને મજૂરોને વેચવાનું કરેલું. તો વિચાર કર્યો કે આટલું બધું ખર્ચ નું કેમ પહોંચી વળાશે. મહારાષ્ટ્રીએ પ્રાર્થના કરી કે જો જરૂર પડશે ને તો દેવું કરી લઈશું. કારણ ખેડૂતો આપણને તો આપે છે આટલું બધું વર્ષોથી, એ ખેડૂતોને પાછું આપવાનું છે. તો કે જરૂર પડશે તો આ દુષ્કાળ, 3 વર્ષનો દુકાળ હતો, 3 વર્ષ ચલાવ્યા હતા. તો વિચાર કર્યો કઈ વાંધો નહીં, દેવું કરીશું, ઉછીના લઈ લઈશું. બેંકોને ખબર પડી નડિયાદની તે વખત, કોઓપરેટિવ બેંકોને. તો સામેથી બધા મારે જયારે જેટલા જોઈતા અમે વગર વ્યાજે મહારાજને આપીશું સેવામાં. સામેથી ઓફર. પછી કાર્ય ચાલ્યા જ કરતું હતું ગમે તેમ રીતે. મહારાજની જે મહારાજની પ્રેરણા થતી હશે. આવતીકાલનો ખર્ચ હોય જે ટકોનો ઘાસનો, એ આજ સાંજ સુધીમાં કોઈ ને કોઈ આવી જાય. સાંજ સુધીમાં આવી જાય, રાત પડી હોય આવી જાય કે આવતીકાલનો ખર્ચો મોકલી આપે. એમ આખો દુષ્કાળ પૂરો થઈ ગયો. મહારાષ્ટ્રીને કોઈના ઉછીના લેવા પડ્યા નથી. કોઈ ને કોઈ આવે મારે આ દુષ્કાળ માટે, આ દુષ્કાળનું સેવા છે ને, એમાં સાંજ પડે આવી જાય આખા દિવસ. તો એ અયાચક વૃત્તિ. અને તે વખતે ઘાસની વાત બાજુએ જવા દો, ખાલી બારદાન વેચેલા ને અનાજ વેચેલા તે એના 56,000 રૂપિયા થયેલા તે દાડે ખાલી બારદાનના. અને આપણી શક્તિ પ્રમાણે કરમસદ માંથી તે દાડે 15-20 વર્ષ થયા ને 1,00,000 રૂપિયા આપણે ખર્ચેલા ત્યાંથી. બાપજી કે આ પૈસા લઈ જાતા રામ, મારા જે દાડ જોઈશે તે દાડ લઈ જઈશ, જુદું કશું થોડું છે. એ કાર્ય મહારાજ નું, આ કાર્ય મારા, એ પૈસા મારા, આ પૈસા મહારાજ ના છે. તો આમ અયાચક વૃત્તિ કોઈની પાસે ક્યારે પણ ઈચ્છા નહીં રાખવાની. ઈચ્છા માત્ર દુઃખનું કારણ છે. આજે મહારાજ નો આદેશ. અને કોઈની પાસે માગ્યું ન લાવ્યો તો, અને માગ્યું હોય કઈ ને લાવ્યો હોય ના, કઈ લાવે કઈક મનમાં થોડો તો ક્લેશ થાય ને, પણ ક્લેશને સ્થાન આપવાનું જ નહીં. સજ્જી આવી કપરી કસોટીઓમાં જે મહારાજ પોતાના સ્વરૂપને ક્લેશાતીતમ. હવે આટલો મોટો દુષ્કાળનું કામ હોય, કરોડોનો ખર્ચો હોય, અને નિશ્ચિંત હોઈ જવાનું. આપણે એકવાર કરમસદમાં મોરારી બાપુની કથા રાખી હતી. એ બાપુ ધકેલ ધકેલ કરે 1 વર્ષ 2 વર્ષ. હવે ત્યાંની સ્થિતિ પ્રમાણે આપણે થોડુંક બચત કરીને હંગરી રાખ્યું. બીજે વર્ષે ના પાડી તે આપણે છે તે મકાનમાં ખર્ચી નાખ્યું. પછી ત્રીજે વર્ષે આ વખત ચોક્કસ આપણે કથા કરી, આપણી પાસે કશું ના મળે. એટલી મોટી કથા માટે કઈક તો જોઈએ ને. 78 ની સાલ, 78 અગ્નિ 80 ની સાલમાં કે શું થશે, તો હોઈ જા છાનો માનો, મહારાજ નું ભગવાન નું કામ છે, ભગવાન કરશે, તારે શી ચિંતા. ક્લેશાથી તમ બાબાજી. બીજે દિવસે એક પત્ર આવ્યો અમેરિકાથી કે મારા શ્રી, અમારા માતુશ્રીના નિમિત્તે જે નેત્ર યજ્ઞ કર્યો ને બહુ સરસ થયો, એટલે આપણે એમ લખેલું તમને એક દિવસનું યજમાનનું પૂજાની વિધિ તમને બેસાડીશું, તમે આવજો. એમ લખેલો પત્ર, એનો જવાબ આવેલો કે મારા શ્રી, આમનું નામ અમે સાંભળ્યું છે, એમની કથા અમે સાંભળી છે, અને તમે એનો કેટલો ખર્ચો થાય એ ગણતરી કરી રાખજો, હું 31 ઓગસ્ટે આવું છું. આવ્યા પછી કહ્યું કે આપણે કહ્યું કે આ પ્રમાણે આટલો આટલો આવો ખર્ચો થશે. 65,000 ની વાત કરી તો 85,000 આપી ગયા. તે દર તો બહુ ગણાય 79 ની સાલમાં. પછી અવસર સારી રીતે પતી ગયો અને એમને આપ્યો હિસાબ. તો કે છે કે આમાં પૂનમના તો તમે હિસાબ મૂક્યો નથી. મેં કહું તમે કથા કરાવડાવી હતી ને, પૂનમનો હિસાબ તમારા થોડો મુકાય કે ના, એનો શું, એનું પણ કહી દો. તો તે જમાનાને 2,00,000 રૂપિયા એમને મૂકી દીધા. ના, બધી સેવા મારી, જે આયુર્વેદિક કેમ્પ કર્યો, પૂનમનો જે ખર્ચો છે, કથાનો જે ખર્ચો, બધો ખર્ચો આપી દીધો. સંકલ્પ વગરનું જ. સંકલ્પ કરીએ, મનમાં ઈચ્છા કરીએ તો ક્લેશ થાય ને. તો મારા શ્રીનું સ્વરૂપ તો ક્લેશાતીતમ છે. જ્યારે પણ કોઈ વાતની ઈચ્છા કરીએ ને ન મળે, ન પૂરી થાય તો ક્લેશ થાય કે આ વસ્તુ ના મળી, મારો યજ્ઞ પૂરો ના થયો, મારાથી કથા ના થઈ, મનમાં ક્લેશ કરવાનો જ નહીં. આગલે દેડે વિચાર કર્યો કે આ તો બધું વપરાઈ ગયું, હવે શું થાય, કે હોઈ જા છાનો માનો, મહારાજની મરજી છે, એમ થશે, એમનું કામ છે, કરશે. બીજે ધડકા ગળાયો. ક્લેશાતીતમ મમેશમ, મારા બાપજી તો ક્લેશ વગરના છે, તો મારાથી ક્લેશ ક્યાંથી થાય. અને બાપજીના આશ્રય, બાપજીના સ્થાનની અંદર આપણે ક્લેશ કરવો પડે તો શરમ તો એમને લાગે. લાજ તમારી જાશે. મારા શ્રીની જે અવસ્થા છે, ક્લેશાતીત મમેશમ, મારા ભગવાન, મારા માલિક, મારો બાપ, એ પોતાના સ્વજનને, પોતાના આશ્રિતને ક્લેશ કરવા જ ના દે. ક્લેશ શાને માટે કરવાનો? ઈચ્છા જ નહીં કરવાની. જે થશે તેની મેં તે થઈશે, થવાનું છે. ક્લેશાતીતમ મમેશમ અને અચલ સુખકરમ, અચલ સુખ કરવા વાળા છે. જય મહારાજ.